તારીખ 17/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 173.
આ ઘટમાં પ્રકાશે છે તે દેખે છે તે છુપાયેલો નથી. આ શૈલી બહુ સરસ આવી છે. મૂળ ભાષામાં જોઈએ તો અમારા અખંડ વિલાસ સુખ નિવાસી અનુભવ પ્રકાશ મે વચન ગોચર નહીં ભાવના ગમ્ય હૈ જો મેરા જ્યોતિ સ્વરૂપ કા પ્રકાશ મે હું પ્રગટ ઇસ ઘટ મે પ્રકાશ પ્રકાશતા હૈ સો દેખતા હૈ છીપા નહીં છીપા નહીં ગોપ્ય કૈસે માનો છીપા નહીં ગોપ્ય કૈસે માનો જે છુપાયેલો નથી એને હું છુપાયેલો કેમ માનું એમ કે છે. શું છુપાયેલો નથી તેને ગોપ્ય કેવી રીતે માનું. છતી વસ્તુ કો અણછતી કૈસે કરું જો ચીજ છતી હૈ ઉનકો અણછતી કૈસે કરું. છતી અણછતી ન હોતી હૈ પીછે જૂઠે હી છતી કો અણછતી માની થી તિસકા અનાદિ દુઃખ ફલ ભયા થા શરીર કો આપા કૈસે માનીએ. યે તો રક્ત વિરીતે ભયા સાત ધાતુ જડ વિજાતિ વિનશ્વર પર હે સો મેરી ચેતના નહીં. એટલા શબ્દો લીધા. બહુ સરસ વિષય લીધો છે. આવિર્ભાવ કરવા માટેનો વિષય શૈલી બહુ સારી છે. એટલે કે પ્રગટ જ પ્રકાશ છે ને પછી હું ક્યાં જાણે દેખે છે કોણ છે. પણ હવે હું દેખે છે જાણે છે પ્રગટ પ્રકાશે છે એ જ્ઞાનની જ્યોતિ એ જ છે. ક્યાં છુપાયેલો છે. છુપાયેલો નથી એને હું છુપાયેલો કેમ માનું. સત્ય વસ્તુને અણછતી કેમ માનું. પણ કાલે એક વાત લીધી હતી કે આપણને કોઈ પૂછે તમે ચેતન છો કે જડ છો. હું જવાબ દઈએ ઝડપો નથી છીએ તો ચેતન બસ આટલું નજીક છે. પ્રગટ પણ એ ચેતન છે. એટલે એકદમ સુગમતા આવી જાય એના માટેની શૈલી દીધી છે. છતી વસ્તુને અણછતી કેમ કરું. શું અને જે છુપાયેલો નથી પ્રગટ પ્રકાશે છે એને હું ગુપ્ત ગોપવ્યા યોગ્ય કેમ માનું. એને છુપાવવા યોગ્ય કેમ માનું. છુપાયેલો કેમ માનું. એ છુપાઈ ગયો છે અણછતો છે એમ કેમ માનું. એમ કે છે શું કેમ કે વસ્તુ છતી છે તે અણછતી કરી શકાતી નથી. એ શાસ્ત્ર પરિભાષામાં અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં એને ટંકોત્કીર્ણ નાયક સ્વભાવ એમ દીધું છે. કેમ કે એને અણછતું નથી કરી શકાતો. વસ્તુ જે છતી છે એને અણછતી નથી કરી શકાતી. એટલે ટાંકનાથી ઉત્કર્ણ કોતર્યું હોય એને ભૂસાડી ન શકાય. આમાં હાથ કરે તો લખેલું ભૂસાઈ જાય. પાણીથી લીકું હોય સલેમમાં લખે છે કેવી રીતે કરી શકશો તમે. જૂઠી રીતે છતી ને અણછતી માની હતી. જ્યાં વસ્તુને જોવે ત્યારે એમ થાય આ જૂઠી રીત હતી છતી ને અણછતી માની છે. તે શરીરને પોતાનું જાણ્યું હું આવો જેવો શરીર એવો હું આવો એમ કરતા છતી ને અણછતી કરી હતી. વસ્તુ છતાંય ઘૂંસાતી નથી એ ઉલ્લંઘન કરી જાય છે માન્યતામાં અવગણના કરી જાય છે જ્ઞાનમાં. પણ છતાં વસ્તુ ઘૂંસાતી નથી. એ જ્ઞાન ન પ્રગટ પણ ચાલુ જ છે. એને ઘુસાડી શકાતું નથી. એટલે આપણે સ્વાધ્યાયમાં કોઈ કોઈ વાર એક પ્રશ્ન લઈએ છીએ, જ્ઞાન સ્વભાવી આત્મા એના પ્રદેશે પ્રદેશે જ્ઞાન એટલું ઠાસી ઠાસી ને ભરેલું છે કે પ્રદેશે પ્રદેશે થી બહાર આવે છે. રોકી દો લ્યો, એને બહાર નીકળતું રોકી દો, એક સમય માટે રોકી દો કે નહીં રોકાય. એ તો વસ્તુ છે, પ્રદેશે પ્રદેશે થી જે જ્ઞાન ઉભરાઈને બહાર આવે છે કે જેને રોકી શકાતું નથી, એને રોકી દો. જે વસ્તુને અણછતી કેવી રીતે કરશો તમે? થઈ શકશે નહીં, કરવું હોય પણ નહીં થાય. એમ કે આમ દિશા ફેર કરવાની વાત છે થોડી, શરીર તે હું એ દિશા બદલી નાખે. બસ એટલું લીધું છે કે અનાદિથી છતી વસ્તુને અણછતી માન્યું હતું, એ શરીરને આત્મા માન્યો તો હવે કેમ માનવું? એમ કે છે જે શરીરને આત્મા માન્યો તો હવે હું કરવા માનું, કેમ માનું? એ તો સાત ધાતુનું બનેલું જડ છે. એમાં ચેતના નથી, વિભાવ એક બે લીટી છોડીને વિભાવ સ્વભાવને મલિન કરે છે. કર્મ ઉદયથી થયેલો છે તે મારો નથી, એટલે મારું સ્વરૂપ નથી. મારું ચેતનાપદ હું પામ્યો, શું જોયું એટલે જાણે પામ્યો. મારું ચેતના સ્વરૂપ મેં, હું ચેતના સ્વરૂપ છું એમ જોયું એટલે પામ્યો. પામ્યો એટલે અનુભવ ગોચર થયો. શું મારું ચેતના સ્વરૂપ અનુભવ ગોચર થયું? કેવી રીતે? કે જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખીને, જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખીને. કેટલું ફેરવી ફેરવીને લઈ જાય છે, બીજી વાત નથી કરતા, જ્ઞાન ઉપર પાછા આવે છે. જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખીને સ્વરૂપ શ્રદ્ધાથી જ્ઞાનપૂર્વક ની શ્રદ્ધા થઈ, પ્રતીતિ થઈ, સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદ ની કેલી કરીને હું સુખી થાઉં છું. મુનિ મુનિઓ જંગલમાં ખાવા પીવાનું ભૂલી જાય છે કે નહીં? વધુમાં વધુ એમનો વિકલ્પ 24 કલાકે એક વાર આહાર નો આવે. આ તો મેક્સિમમ લિમિટ છે એની આહારની. મિનિમમ તો ક્યારે કેટલા દિવસો ને મહિનાઓ નીકળી જાય ખબર ન પડે. કેટલાક મુનિઓને દિવસો ને મહિનાઓ નીકળી જાય ખબર ન પડે. ઋષભદેવ ભગવાનને 6-6 મહિના નીકળી જતા હતા. ક્યાં જતા છે? કેવો જે આત્મામાં કેવા ઊંડા જતા છે કે 6 મહિના વ્યા જાય ને ખબર પડે નહીં, ભૂખ તરસ નું ભાન રહે નહીં. 6 મહિને વિકલ્પ પૂછો નગર માં આવ્યા, કોઈને ખબર નથી આમાં મુનિ શું કહેવાય, એને એનો આહાર દાન શું કહેવાય ને, એ તો કોઈને કઈ ખબર જ નથી. આ પાછા પાછા આત્મામાં ગયા બીજા 6 મહિના. આવી છે વાત. કેવો હશે આત્મા? કેવો અંદર માં આત્મા કેવો હશે? એ કે છે શું કે ઓળખીને સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદની કેલી કરીને હું સુખી થાવ છું. એવી વાત છે. એ બધા પુરાણની પ્રગટ દ્રષ્ટાંત છે, આત્મ સ્વરૂપને સમજાવવા માટેના એ દ્રષ્ટાંત છે. બહાર નીકળે, આઘો જાય, બહુ આઘો જાય તો નિગત સુધી ગયો જાય એનું દુઃખમાં. અંદર આવે, ઊંડો જાય, ઊંડો જાય તો સિદ્ધ પર સુધી ગયો જાય. આવું છે પરિણામની મર્યાદા. જો એક બાજુ આમ, એક બાજુ આમ, વસ્તુ તો વસ્તુ છે.
જ્ઞાન લક્ષણ એટલે સામાન્ય જ્ઞાન ज्ञान लक्षण,
हाँ ज्ञान लक्षण मतलब सामान्य કારણ કે વિશેષ જ્ઞાન તો જ્ઞેયાકાર જ્ઞાન છે ને, એવું સ્વરૂપ નથી, એક રૂપ સ્વરૂપ છે, અનેક રૂપ સ્વરૂપ નથી, અંદર માં તો એક રૂપ સ્વરૂપ છે ધ્રુવ, તો વિશેષ જ્ઞાન તો અનેક રૂપ છે, એટલે જ્ઞાન સામાન્ય એ લક્ષણ છે.
જ્યાં જ્યાં એ વાત આવે છે કે જેટલું આ જ્ઞાન છે એટલો હું છું, ત્યાં બધે સામાન્ય જ્ઞાન જ
સામાન્ય લઈ લેવું, સામાન્ય લઈ લેવું બધે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો જે દ્રઢ ભાવ છે સંકેત છે, એ સમ્યક છે. જ્ઞાન તે હું પછી એટલું જ સમ્યક છે, જ્ઞાન સામાન્ય જેટલું કે હું એમ થાય એટલું જ સમ્યક છે, બસ છે તો સામાન્ય તો સામાન્ય, પણ એમાં જે હું પણ છે એટલું સમ્યક છે, અને એમાં હું પણ ન થતા એથી બહાર કોઈ તત્વમાં આ હું એટલું જ મિથ્યા છે, બીજું કઈ નથી, એક સમયની ભૂલ, એક સમ્યક ઓળખાય એટલે આત્માની લાઈન પકડાઈ જાય, આમ થાય. બહુ ચોખ્ખી સીધી સાદી સરળ સુગમ અને ટૂંકામાં ટૂંકી વાત છે, લાંબી વાત જ નથી, કે આ જ્ઞાન તે હું બસ, એ જ આત્મા છે, સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. 733 પરમાગમ થા, સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે, બધા જ્ઞાન તે હું બસ એટલું સમ્યક છે, એટલો જ આત્મા છે. જ્ઞાન તે હું નો થયું ને ક્યાંક બીજે હું થયું એટલો જ અનાત્મા છે, બસ એટલું વિચાર છે, આટલું ટૂંકું છે એકદમ, આટલું સરળ છે.
મને જાણતું જે જ્ઞાન છે મને ગોળ ગોળ બાકી રહી ગયું સામે થઈ ગયું ને, મને જાણતું જે જ્ઞાન છે મને એમાંથી ગોળ કરી નાખો,
હા
બાકી શું રહી ગયું,
પરને જાણતા શું થાય છે, અનાદિથી કે પરનું અસ્તિત્વ પોતામાં જાણે છે, જેમ કે અવાજ આવવા માંડ્યો, શું આપણે માઇન્ડ બંધ કરી છે ને, અને એ એમાં અનુભવ શું થાય છે કે આત્મામાં દખલ થાય છે, એટલે એ અવાજનું અસ્તિત્વ આત્મામાં લઈ લીધું, અવાજ ત્યાં થાય છે પણ અસ્તિત્વ આત્મામાં લઈ લીધું, પરને જાણતા એ ભૂલ થાય છે. જ્ઞાનમાં એકાકાર જ્ઞાન છે, જ્ઞાનમાં એકનું જ્ઞાન છે, સિવાય જ્ઞાન જ્ઞાનમાં કાંઈ નથી, એટલું બતાવવા માટે શબ્દ કેટલો ફૂંકો કર્યો કે જ્ઞાન માત્ર સમયસર, આમાં સમયસર સમાયો છે, જ્ઞાન માત્ર એ શબ્દમાં આખો સમયસર સમાયો છે, બંને આચાર્ય દેવ જ્ઞાન માત્ર કર્યું, કેટલો હું કે હું જ્ઞાન માત્ર, બસ આટલો જો મંત્ર સિદ્ધ થાય એટલે સિદ્ધ પદ ગુજરાતમાં આવ્યું, એ મંત્રનો ફળ સિદ્ધ પદ છે, હું જ્ઞાન માત્ર એટલા મંત્રનું ફળ સિદ્ધ પદ છે, આવું આટલું બધું ટૂંકું છે. એમાંથી મેલી વિદ્યાના મંત્રો હોય છે ને એ તો બોલતા ન આવડે, એવા ચિત્ર વિચિત્ર ની અંદર શબ્દો ની ગોઠવણી હોય છે, સાદો મંત્ર છે, જ્ઞાન ને પકડીને હું પણ કરવાનું છે, શું વિકલ્પ નહી વિચાર નહી, જ્ઞાન ને પકડીને ચાલતા જ્ઞાન ને પકડીને હું પણ કર્યું, કે સીધું સિદ્ધ પદ દિવ્યો જાય, લક્ષ્ય લક્ષણ ઉપરથી લક્ષ્ય સિદ્ધ પદ છે. બનારસીદાસ ના ઇતિહાસમાં કોઈ એમને સત્પુરુષ મળ્યા હોય યાદ નથી, ખરું કે નહીં?
જીવની વાંચી છે. ગુરુ કોણ હતા?
સંસ્કારી જીવ છે. સમયસર વાંચે ને જ્ઞાન છે. સમયસાર ગુરુદેવ શ્રીમદજી આ બધાને સમયસાર મને પડી છે. રાજમહેલજી 450 વર્ષ પહેલા થયા છે. બહુ પૂછ્યું પણ એમ ખિલવટ ઘણી આવી છે. જ્ઞાન થયા પછી ખિલવટ ઘણી આવી છે. જે લેખું છું બનાસીદાસના વિષય માં લેખું છું. સાડા 400 વર્ષ થયા પેલા પણ એના એના અંદાજ કેવો બાંધો છે. જ્ઞાન એટલે આ બીજ જ્ઞાન સ્વરૂપ નિશ્ચય નું જ્ઞાન છે ને, તે વિશે સમયસર ગ્રંથ ના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તેમ જ છે, એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતા કેટલાક કવિ સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કરી છે, બીજ જ્ઞાન જેવી જ વાત કરી છે, પણ સમયસારમાં એ વાત નથી એમ કહે છે. અને તે કોઈ રીતે બીજ જ્ઞાનને લગતી જણાય છે. એમને સમયસર બનારસીદાસમાં એ વાત આવી છે કે બીજ જ્ઞાનને લગતી વાત છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. સમયસાર બનારસીદાસે કર્યો છે નાટક સમયસાર, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમા પણ છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુ પણ છે એમ લાગે છે. કોઈ વસ્તુ જગ્યાએ એમણે બીજ જ્ઞાનની વાત કરી છે તો કોઈ જગ્યાએ ઉપમાની વાત કરી છે. જોકે એ વાત કંઈક આગળ ગઈ મળતી આવી શકે એમ છે. એટલે તમે જે બીજ જ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. એટલું વિશેષ જ્ઞાન હતું બનારસીદાસ. બનારસીદાસને કંઈક તેવો યોગ્ય યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના ઉપરથી જણાય છે. એ આ રાજમલજીની ટીકા, યોગ એટલે આ રાજમલજીની ટીકા. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કઈ નથી જણાતી. જો આખા સમયસારમાં આ કાઢ્યું એમણે, આપણે તો આ વાત લઈએ છીએ કે સમયસારમાં ભૂમિકાની વાત નથી લીધી ક્યાંય. એટલે અમૃતચંદ્રાચાર્ય પરિશિષ્ટ લખ્યું લક્ષ લક્ષણનું, કેમ કે મૂળ ટીકામાં ક્યાંય એ વાત નથી આવી. શ્રીમદજી ઉલ્લેખ કર્યો અહીંયા કે મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કહી નથી જણાતી. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસ સાથે પોતાના આત્મા વિશે જે કઈ અનુભવ થયો છે પૂર્વ ભૂમિકાનો, તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે કે કોઈ વિચિક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, એટલે મેળવણી કરી શકે અને વિશેષ સ્થિર કરનાર થાય. એટલે એને પ્રતિતિ આવે, દ્રઢતા થાય, સ્થિર કરનાર થાય એટલે દ્રઢતા થાય. એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણ આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણ પણ તેમને અનુભવમાં આવ્યું છે. તીક્ષ્ણપણે એટલે જોરથી અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે અને તે અવ્યક્ત લક્ષ્યથી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. એ પૂર્વ ભૂમિકા વિશે લીધો. અવ્યક્ત લક્ષણનો અર્થ અત્રે એવો છે કે ચિત્ત વૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામને નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટે છે તે નિર્મળ ધારાને લીધે પોતાને દ્રવ આ જ છે એમ જો કે સ્પષ્ટ જાણમાં નથી પણ અસ્પષ્ટ સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તેની છાયા તેનો તેનો ભાવ ભાષ્યમાન થયો છે અને જેને લીધે એ વાત તેમના મુખેથી નીકળી શકે છે અભાવ ભાષાને વિજ્ઞાનને અને સહજ આગળ વધતા તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા તેમને પ્રાય રહી છે અનુભવમાં આવ્યા છે. કેટલી બધી વાત લખે છે બનારસીદાસ 450 વર્ષ પહેલા છે પણ એનો ગ્રંથ વાંચીને કેટલું કાયદું છે. ઉપયોગ બહુ નિર્મળ હતો. કોઈ નાનેનો ગ્રંથ હાથમાં લઈએ બધું હોર મોર દેખાય, બધું પારદર્શક દેખાય, એવું બધું લખનાર ક્યાં ઉભા છે, કેટલે કેટલી દશામાં જઈને લખે છે, લખ્યું છે એમાં શું લખ્યું છે ને શું રહી ગયું છે બધું એમના ખ્યાલમાં છે.
છસો પચાસ થી ચાલુ થાય છે, નીચે થી ચાલુ થાય સામે બાજુ
નાટક સમીક્ષા કોઈ બીજી જ વાત છે. ગ્રંથ કરતા જુદા છે, ગ્રંથ નો વિષય પણ જુદો છે. વિષય એક છે ફેરવી ફેરવીને પાછા જ્ઞાન લક્ષણ ઉપર લઈ આવ્યા. જ્ઞાન લક્ષણ થી લક્ષણે ઓળખી સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદની કીલી કરીને હું સુખી થાવ છું તે આનંદ કંદની કીલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. ફેરવી ફેરવીને રીત બહુ બતાવે છે. એમની જે પદ્ધતિ છે એ અનુભવ કેવી રીતે કરવો, વિધિ બહુ સૂક્ષ્મ વિષય છે વિધિનો, પણ પોતાનું સામર્થ્ય ઘણું છે એટલે ફેરવી ફેરવીને અનેક પાસાથી વિધિનો વિષય ચોખ્ખો કર્યો છે. વિધિનું જ્ઞાન આ ગ્રંથમાંથી સિદ્ધું થાય એવું છે. એ દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો અનુભવ પ્રકાશમાં અનુભવની વિધિનું જ્ઞાન થવાનો અવકાશ ઘણો છે. કેમ કે એમને વ્યૂ પોઈન્ટ પકડ્યો છે. અનુભવ કેવો હોય એમ કરીને અનુભવને ગાયો છે. અનુભવની ભાવના થાય એટલે અનુભવનો મહિમા પણ ગાયો છે. પણ એથી વધારે એમણે સૌથી વધારે અનુભવ કેવી રીતે થાય એ વાત એમણે કરી છે. લગભગ દર પાને અથવા બીજા ત્રીજા પાને આ વાત એમણે ઉઠાવી છે. આ કેવી રીતે થાય હું તમને કહું, આ કેવી રીતે થાય. એટલે વિધિનો જેને વિષય કહેવાય એના ઉપર જેની જિજ્ઞાસા વિશેષ હોય અને એ જિજ્ઞાસા પૂર્વક જો આ ગ્રંથનો સ્વાધ્યાય કરે તો એમાંથી મૂળ ચીજ હાથમાં આવી જાય એવી વાત છે. જિજ્ઞાસા ઘણું કુદરતી છે આ બધું. એમના જમાનામાં એમ લખે છે કોઈ સાંભળતું નથી હું લખીને યોજાવું છું. કુદરતની રચના છે. લખે છે રૂપાવદેવી એક પત્રમાં, કુદરતની કોઈ અકલ ગતિ ઉપર હાસ્ય આવે છે, હસવું આવે છે. નિરંજન પદને પૂજનારાને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ જોઈને, એ અકલ, એવી કોઈ અકલ પરિસ્થિતિ કરી ન શકાય એવી પરિસ્થિતિને જોઈને હાસ્ય આવે છે. કેવી રીતે રાખે છે એટલે કેવી સ્થિતિમાં કોઈ ધર્માત્મા, કેવી સ્થિતિમાં કોઈ ધર્માત્મા, કેવી સ્થિતિમાં તીર્થંકર જેવા હોય ઉપડ્યા ઉપડે નહીં. તીર્થંકર ને પૂર્વભાવમાં જેનાથી જ્ઞાન થયું હોય એ વખત પુરુષ જોઈએ ને, એને કોઈ ઓળખે નહીં, એનો કોઈ ભાવ પૂછે નહીં, એ સીતાલીમાં આવ્યા જાય. જગત જાણે નહીં કે કોણ, એના ગુરુ કોણ હતા ભૂતકાળમાં. આજે જે જગત ગુરુ છે એના ગુરુ એક વખત કોણ હતા એની ખબર નથી લોકોને. જગત ગુરુને આખા જગતે ઓળખ્યા, ચોવીસે ચોવીસ તીર્થંકરોને. એમના ગુરુ નું નામ કોઈ કાઢે છે?
તારીખ 18/11/1992 ઈડર બપોરના 33 કલાકે અનુભવ પ્રકાશ.
ધર્મ વિના નો આ મનખું કાંકરા બરાબર છે. એક વાત ને કેવી રીતે વિચારતા હતા નાનપણમાં. અચ્છા, બધા રાગ રાગણી આવડે, વ્યાકરણ છંદ આવડે, સાક્ષાત સરસ્વતી ઓગણી વર્ષ સુધી ના પણ વ્રત આપ્યું. સાહિત્ય તો ઘણો પાઠ કર્યો છે જીવન.
મારું છે એટલા પદ હું પાયમો બરાબર છે સાથે મૂક્યો આપણે. લક્ષણથી લક્ષણે ઓળખી સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદની કેલી કરીને હું સુખી થાઉં છું.
એટલે ઓળખાણથી માનીને સ્વરૂપલીનતાના આનંદ સુધીની વાત લીધી છે સંક્ષેપમાં, કે જ્ઞાન લક્ષણથી લક્ષરૂપ મારું સ્વરૂપ છે તેને ઓળખીને ઓળખા પછી સ્વરૂપ શ્રદ્ધા થતા એટલે સમ્યક દર્શન થતા અપૂર્વ આનંદની ઉત્પત્તિ થાય છે. એ આનંદથી હું સુખી થાઉં છું. તે આનંદ કંદની કેલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. પછી રીત ઉપર આવે છે ફેરવી ફરવીને પોતે શું કે અનંત ચૈતન્ય ચિહ્ન સહિત અખંડિત ગુણપુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો જ્ઞાનાદિ ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થા રૂપ વસ્તુનો નિશ્ચય થયો. આવી રીતે અખંડ વસ્તુમાં કથન કરવામાં ખંડ પડે છે થોડો. અખંડ વસ્તુનું એવું જેનું લક્ષણ છે એવું જેનું સ્વરૂપ છે અને અખંડિત ગુણપુંજ અનેક ગુણો હોવા છતાં અખંડિત છે. અનેક ગુણો હોવા છતાં જે અખંડિત છે ગુણથી ખંડિત નથી થતો. જ્ઞાન ગુણ જુદો છે અને આનંદ ગુણ જુદો છે છતાં ગુણથી ખંડિત નથી થતું સ્વરૂપ. જેમ કે એક ફળ છે એના એમાં રંગ પણ છે ને રસ પણ છે, ગંધ પણ છે, વજન પણ છે. તો એ સ્પર્શ રસ ગંધ વર્ણ વગેરે હોવા છતાં એક ફળ તો અખંડિત છે. એનાથી કેરીનો રસ લેવો હોય તો રંગ સાથે જ આવે, રંગના પૈસા જુદા અને રસના પૈસા જુદા એવી રીતે ભાવ નથી થતો. એવી રીતે મળતી નથી વસ્તુ, કેમ કે વસ્તુ અખંડિત છે. એના ગુણોથી વસ્તુ જેમ પુગળ પુગળના ગુણોથી અખંડિત છે એમ જ્ઞાનાદી અનંત ગુણોથી અનંત ગુણોનો પુંજ છે એ વસ્તુ અખંડિત છે. અને પર્યાયના ધારક અને એની કોઈ ને કોઈ અવસ્થા એને સદાય ધારણ કરેલી છે એવી જ્ઞાનાદિ ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થા રૂપ. જ્ઞાનાદિ ગુણ પરિણતિ રૂપ એટલે અનંત ગુણો અને પર્યાય અવસ્થા રૂપ એટલે ગુણ પર્યાયના પિંડરૂપ વસ્તુનો નિશ્ચય થયો. એનો નિશ્ચય થાય છે એમાં પ્રમાણનો વિષય આખો આવી જાય છે નિર્ણયના કાળમાં. પહેલો વહેલો જ્ઞાનમાં નિશ્ચયના કાળમાં પ્રમાણનો વિષય આવી જાય છે એટલે અને અનુભવ થતા પ્રત્યક્ષ પ્રમાણ થાય છે. આ પરોક્ષ પ્રમાણ છે, અનુભવ થતા એ પ્રત્યક્ષ પ્રમાણ થાય છે. અને અનુભવ પદ્ધતિથી લઈએ તો કે વર્તમાન પર્યાયનો દરેક જીવને પરિચય છે એટલે એ સંબંધીનો અનુભવ જ્ઞાન છે. અને જે અજાણ છે એ પોતાના મૂળ સ્વરૂપથી છે. ભલે અનુભવ જ્ઞાનમાં એમ છે કે અત્યારે મારામાં અવગુણ છે પણ ગુણ પ્રગટ કરવા છે, અવગુણ ટાળીને ગુણ પ્રગટ કરવા છે, એ રીતે એને પોતાની અવસ્થાને વિચારી છે. એ ગુણ પ્રગટ કરવા રૂપ અવસ્થા પોતાના મૂળ સ્વરૂપના અવલંબને પ્રગટ થાય માટે એ જાણવું જરૂરી છે. અને એને ઓળખાણ થતા પરખ થતા ત્યારે એ સ્વરૂપ ભાસે છે અથવા એ સ્વરૂપ રૂપે પોતે પોતાને ભાસે છે, ત્યારે જે અંશ જે અંશથી અજાણ હતો એ અંશનું જ્ઞાન વર્તમાન અંશનું જ્ઞાન થઈને જ્ઞાન પ્રમાણ થયું. એ રીતે જ્ઞાન સામાન્ય વિશેષ થઈને પ્રમાણ થયું. વિશેષ અંશનું જ્ઞાન હતું, સામાન્ય અંશનું જ્ઞાન થયું, બંનેનું એક સાથે યુગપદ જ્ઞાન થયું, એ જ્ઞાન ત્યાં પ્રમાણતાને પામે છે. પણ એ પરોક્ષ પ્રમાણ છે. નિશ્ચયની અંદર દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ બંનેનું જ્ઞાન થાય છે. એનાથી આનંદની ઉત્પત્તિ થશે એમ કહેવું છે. આવો નિશ્ચય થયો પછી એનાથી આનંદની ઉત્પત્તિ થશે. તો એમાં તો શું છે કે એમાં લીનતા થાય છે, પદાર્થમાં લીનતા થાય છે. અનુભવપૂર્વકની જે લીનતા છે એ લીનતાથી આનંદની ઉત્પત્તિ થાય છે. પછી તો જુદા જુદા ગુણના આનંદ લીધા છે એમણે, જાણવાનો આનંદ, દેખવાનો આનંદ, ચારિત્રનો આનંદ, શું એ પ્રકારે. પણ એનું કોઈ પ્રયોજન નથી, અનુભવમાં એવા કઈ પડતા નથી. પોતાનું વિશેષ જ્ઞાન છે એટલે ભેદ પાડ્યો છે. બાકી તો આનંદ નામનો ગુણ છે એ શુદ્ધ રૂપે પરિણમે છે, શુદ્ધ અવસ્થાએ પરિણમે છે. અને જ્ઞાન પોતે પણ આનંદ રૂપ છે, અનુભવ આનંદ રૂપ જ્ઞાનનો છે. અને એ જ્ઞાનમાં આનંદ ગુણ જે પ્રગટ થયો એનું પણ પ્રતિબિંબ છે, એટલે એકાકાર આનંદનો અનુભવ થાય છે. બંને સદ્રશ છે અને એકાકાર આનંદનો અનુભવ થાય છે અથવા પ્રગાઢ અનુભવ થાય છે આનંદનો. પછી એમણે પોતાની વાત કરી છે, ભગવાનની ભાવનાથી સંતો મોહંત થયા, મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. આ એમણે પોતાની દશાની વાત કરી છે. શું કે આ ભાવનાનો મેં પણ અવગાઢ સ્તંભ રૂપો છે, એટલે કે મારી દશા પણ એવી મજબૂત છે, એવી દ્રઢ છે, એવી ગાઢ છે કે એ દશાથી પાછળ જવાનો કોઈ પ્રશ્ન નથી. આગળ પૂર્ણતા થઈ જશે પણ પાછળ જવાનો કોઈ પ્રશ્ન નથી. એ સ્તંભ રૂપો છે એનું કારણ એ છે કે યુદ્ધની અંદર એક જમાનામાં એવો એક રિવાજ હતો કે યુદ્ધ કરતા કરતા જેટલા આગળ વધે ત્યાં એ વિજય સ્તંભ રોપતા જાય. વિજય સ્તંભ રોપ્યો એનો અર્થ એ કે અહીંથી હવે અમે પાછા હટવાના નથી, અહીંથી આગળ વધશું પણ અહીંથી જીવતા પાછા નહીં જઈએ, ભાગીને પાછા નહીં જઈએ. અહીં સુધી આવી ગયા એ અમારો વિજય થઈ ગયો એમ કરીને ત્યાં વિજયનો સ્તંભ રોપે છે. પદ્ધતિથી લીધું છે કે અમે પણ હવે અમારા આનંદ મોક્ષ માર્ગની અંદર જેટલા આગળ દીધા છે એમાં અમારી જે ભાવના છે એ સ્વરૂપની ભાવના છે, ભગવાનની ભાવના છે, અને એનો અવગાઢ દશા અમે પ્રાપ્ત કરી છે. પછીના પારિગ્રાફમાં ચિંતામણી નો જે દૃષ્ટાંત છે એના અનુસાર સિદ્ધાંત લેવાનો છે. એ પ્રમાણે મતિ જ્ઞાનીને પારિગ્રાફના છેલ્લી ચારેક લીટી છે એ લેવાની છે. એ પ્રમાણે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યું, તેથી અશુદ્ધત્વ અંશને પણ પોતાનો કલ્પતો નથી. સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું છે. આ મતિ જ્ઞાનમાં અનુભવ જ્ઞાન લેવું છે. મતિને શ્રુત બે જ્ઞાન છે ને, બંનેમાં અનુભવ થાય છે એટલે બંનેમાં વેદન આવે છે. મતિ જ્ઞાનનું વેદન અને શ્રુત જ્ઞાનનું વેદન આવે છે. અધ્યાત્મનો વિષય અધ્યાત્મ શાસ્ત્રો અનુસાર વેદન સિવાય ગમે તેટલો જાણ્યો હોય અને એ જાણવું અધ્યાત્મ શાસ્ત્રો અનુસાર હોય, વિરુદ્ધ ન હોય, અધ્યાત્મના ન્યાયો અધ્યાત્મના સિદ્ધિની ના તર્કો વિતર્કણા જેને કહે છે, તર્કણા કહે છે, અને કેટલીક યુક્તિઓ એટલે દ્રષ્ટાંતો જે અનુભવના દ્રષ્ટાંતો હોય, અનુભવની યુક્તિઓ હોય, બીજી નહીં. શું કે જેમ કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, તો સંસારનું સુખ તે સુખ નથી એની યુક્તિ શું આપે કે જો તારા અનુભવને પાછળથી દુઃખ છે, જે પહેલા તને સુખ લાગે છે, એક લાડવો ખાતા સુખ લાગ્યું, એ ત્રીજો ચોથો લાડવો ખાવા જતા દુઃખ લાગ્યો, પશ્ચાત સુખ તે સુખ નહીં. એ અનુભવની યુક્તિ કહેવાય કે અનુભવથી વાત સમજાવી, જો આ દુઃખ છે સુખ નથી. એવું અધ્યાત્મ શાસ્ત્રની અંદર, અધ્યાત્મ તો અનુભવનો વિષય છે, તેની યુક્તિઓ પણ બધી અનુભવના દ્રષ્ટાંતો વાળી હોય છે, એના ન્યાય પણ એ પ્રકારના, એની તર્કણા પણ એ પ્રકારની. શું ગમે તેટલું જાણ પણ હોય અધ્યાત્મિક વિષયનો, શું પણ વેદનનો વિષય એના જ્ઞાનમાં ન આવે. કેવી રીતે અંતર્મુખ થઈને જ્ઞાન મતિ જ્ઞાન પોતે સ્વયંને વેદે છે, શ્રુત જ્ઞાન પણ કેવી રીતે અંતર્મુખ થઈને સ્વયંને વેદે છે, અને એ વેદવા સંબંધેની અનેક પ્રકારની જે ખૂબીઓ છે, વેદનના વિષયની જે અનેક પડખાઓ છે, અથવા જેટલે હૃદય વેદનનો વિષય વેદનપૂર્વક વક્તવ્ય છે, અને એ વેદનનું વક્તવ્ય, અનુભવનનું વક્તવ્ય, અધ્યાત્મનું વક્તવ્ય, એના વેદનની ઝલક સહિત આવે, અનુભવની ઝલક સહિત આવે, કે જે ઝલકમાં એના વેદનનો ને અનુભવનો રસ હોય, એ બધો પ્રકાર અધ્યાત્મ શાસ્ત્રના અધ્યાત્મ વિષયના વર્ણન કરનારને પણ જાણવાના પડખાથી આવે, વેદનના પડખાથી ના આવે. આ ડિફરન્સ છે, તફાવત છે. અધ્યાત્મના વિષયમાં અધ્યાત્મ અધ્યાત્મિક વક્તા એ વિષયને કઈ હદ સુધી એને એની પહોંચ છે એ દર્શાવતો વિષય છે. અધ્યાત્મમાં વેદનની સુધીની પહોંચ ન હોય તો અધ્યાત્મનો વિષય આગમ અનુસાર અધ્યાત્મના આગમ અનુસાર આવે. કે ક્ષાયિક ભાવ પણ પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ, શું પણ છતાંય તે એ જાણપણાની મુખ્યતાથી આવે, વિધનની મુખ્યતાથી ના આવી શકે.
વિધનની જે ઝલક છે
એટલે પકડનારની જે પહોંચ છે એને એ રસ નું અનુસંધાન થાય છે, એને ઇન્ટરલિંક કહેવામાં આવે છે. તમે ને હું એકબીજાના આત્માને નથી જોઈ શકતા, કેમ કે ચક્ષુ ઇન્દ્રિય છે એનો વિષય નથી, આત્મા છે એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. પણ મનથી મનના પરિણામને પકડીએ છીએ, શું કરીએ છીએ આપણે, અને એ મનના પરિણામને વ્યક્ત થવા માટે ભાષા અને મુખાકૃતિના કેટલીક ફેરફારો છે એ એમાં નિમિત્ત પડે છે. ભાષાના પૂતગળો અને મુખાકૃતિના આંખના ગોઠના એ બધા પૂતગળો એમાં નિમિત્ત પડે છે, પૂતગળ ફરી આવ્યો. પણ ઇન્ટરલિંક તો મનના ભાવ સાથે મનના ભાવની છે. શું અંદરનો સંબંધ શું છે કે તમારા મનમાંથી તમે શું કહેવા માંગો છો એ હું મારા મનમાં સમજું છું એમ તમને લાગે છે. હવે અહીંયા એથી થોડોક વિષય આગળ છે કે જ્યારે અનુભવી પુરુષ પોતાના વેદનનો વિષય અનુભવની પહોંચ સહિત વ્યક્ત કરે ત્યારે એ પહોંચ જે વ્યક્ત થાય અને એ વ્યક્ત થાય એનું ગ્રહણ કરવાની યોગ્યતા એને એને પહોંચે ત્યારે એ બંનેના ભાવને ઇન્ટરલિંક થાય. એટલે એને ઓળખાય છે કે પરખાય છે એમ કહેવાય છે. નહીતર શું થાય છે કે અધ્યાત્મ શાસ્ત્ર અનુસાર અધ્યાત્મનો વિષય કહેતા સામાન્ય માણસને એમ લાગે છે આ તો અધ્યાત્મના જ્ઞાનમાં લાગે છે, માટે અધ્યાત્મની આવી સરસ વાત કરી શકે છે, અધ્યાત્મિક વિષયનો અનુભવ લાગે છે એને એમ લાગી જાય. અનુભવ ન હોય તો પણ અનુભવ ન હોય એને એમાં એને અનુભવ અનુમાન થાય, જો કે એની પહોંચ નથી અને કહેનારનો પણ વિષય અનુભવ પર્યંતનો નથી, આગમ અનુસારનો છે, તર્કણા અનુસારનો છે, અનુમાન અનુસારનો છે અને યુક્તિ અનુસારનો છે. એને દેશના મળી એમ કહેવાય, એને દેશના મળી. એટલે એમ કહ્યું સજીવન મૂર્તિ જોઈએ, કેમ કે એકલા શબ્દો પીડ્યા હોય કે એકલી પૂતગળની પર્યાય હોય વિડીયો સુધીની, ઓડિયો સુધીની, વિડીયો સુધીની, તો પણ ઇન્ટરલિંક નથી થતી. આમે અનુસંધાન જે નિમિત્ત નિમિત્તિક સંબંધે થવું જોઈએ એ ભાવથી ભાવનો થવું જોઈએ, અને એ બંને ભાવો યોગ્યતા આધારિત ભાવો છે એમને એમ એકલા વિકલ્પના અને કલ્પનાના નથી. આ એક અંદરની મુદ્દાની વાત છે. અહીંયા એક અનુભવથી બહુ સરસ વાત કરી છે એમણે, દીપચંદજીએ જે વાત કરી છે કે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં એવો જાગ્યો, જ્યારે મતિ જ્ઞાન થી પોતાના સ્વરૂપનું વેદન થયું, જે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે એ પ્રગટ થયો, ત્યાં એ જ્ઞાન ગુણનો સ્વભાવ છે કે પોતાનું વેદવું એનો મૂળ સ્વભાવ છે. એ અધ્યાત્મ દ્રષ્ટિકોણથી આત્મ સ્વભાવ છે જ્ઞાનનો. અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં વિશિષ્ટ રીતે વર્ણવે છે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તુમ ક્ષમંતે નહીં, જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થતો નથી. તો જ્ઞાન નો ગુણ શું જાણવો? તો કે ના, જ્ઞાન નો ગુણ જ્ઞાન ને અનુભવો, તે જ્ઞાન નો ગુણ, અને તેના વગર આત્મા અનુભવ નથી, તેના વગર અનુભવ નથી. આ 142 પુરુષની પંક્તિ છે, નિર્જરાધિકારી હંમેશા. આગળ પોતે એમ કે છે આગળના પદોમાં, આગળની પંક્તિઓમાં, કે તું મહાવ્રતના ભારથી ગમે તેટલો ભાંગી જા, કોઈ પણ ક્રિયા કર વ્રતાદિની, મહાવ્રત સુધીની. મુનિને મહાવ્રત હોય છે ને, દીક્ષા લેવી, ને ગમે તે કર, પણ નથી અનુભવની પ્રાપ્તિ શેનાથી? કે જ્ઞાન જ્ઞાન ગુણમ વિના પ્રાપ્ત ક્ષમમ તે, જ્ઞાન જ્ઞાન ને વેદે એ સિવાય અનુભવની પ્રાપ્તિ નથી. એટલે અનુભવ ને જ્ઞાન નો ગુણ કીધો છે, જ્ઞાન જ્ઞાન ને વેદે તે જ્ઞાન નો ગુણ કયો છે. મતિ જ્ઞાનમાં એ જ્ઞાન ગુણ પ્રગટ્યો, અંદરમાં જે જ્ઞાન ગુણ હતો એ મતિ જ્ઞાનમાં પ્રગટ્યો. કેટલો પ્રગટ્યો? જઘન્ય અંશે પ્રગટ્યો. સમ્યક દર્શન થતા એ જઘન્ય અંશે એક દેશે પ્રગટ્યો, એક દેશમાં જ એ પ્રગટ્યો, કે એક દેશમાં કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતિતિ દ્વારમાં આવ્યું. એટલે પૂર્ણ સ્વરૂપ છે એની પ્રતીતિ આવી. નમૂના ઉપરથી ગળની એક કણી ચાખતા આખો રવો ગયો, આટલો ગયો છે, આવો ગયો છે, એ જેમ સમજાણો. એમ કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ એટલે પૂર્ણ દશા, મોક્ષની પ્રતીતિ અને સંપૂર્ણ સ્વરૂપની પ્રતીતિ, એ પ્રતીતિમાં આવ્યું. એ પ્રતીતિમાં આવ્યું એની ખાતરી શું, એની સાબિતી શું? શુદ્ધત્વ અંશને પણ પોતાનો કલ્પતો નથી, રાગના એક કણમાં એને પોતાપણું થતું નથી, રાગ્યો નથી. ચતુર્થ ગુણ સ્થાન વૃત્તિ અવિરત સમય દ્રષ્ટિ, એનો રાગ મટ્યો નથી. ત્રણ કષાય ઊભા છે અને એનો રાગ ઊભો છે, ચારિત્રમો પણ ઊભો છે, દર્શનનો અભાવ કર્યો છે. તો પણ અશુદ્ધતાના એક કણને પણ એ પોતાનો કલ્પતો નથી, એનો અર્થ કે પહેલા કલ્પના કરતો હતો પોતાની, એ પહેલા રાગમાં પોતાપણાની જીવ કલ્પના કરતો હતો, એ હવે કલ્પતો નથી. જો રાગના એક કણને પણ અનુભવી પુરુષ પોતાનો કલ્પતો નથી, તો બહુ સૂક્ષ્મ છે રાગનો સૂક્ષ્મ કોણ છે, તો બહુ સૂક્ષ્મ છે. તો પછી રાગનો વિષય તો ઘણો સ્થૂળ છે, એમાં પોતાપણું ક્યાંથી એને થાય? રાગના સૂક્ષ્મ કણમાં પણ પોતાની કલ્પના ન થાય, એને રાગના વિષયભૂત શરીરથી માંડીને કુટુંબીજનોથી માંડીને જેટલા પ્રારબ્ધ યોગે સચેત અચેત સચેત અચેત મિશ્ર એવા સંયોગો છે, એમાં પોતાપણાની કલ્પના કેવી રીતે થાય કે ન થાય? કેમ કે રાગમાં જ પોતાપણાની કલ્પના મટી ગઈ છે. પછી રાગનો વિષય તો ઘણો સ્થૂળ અને એનાથી ભિન્ન અને દૂર છે. રાગ તો એની અવસ્થામાં છે, ચારિત્ર ગુણનો વિકાર છે, અને આ તો એનો વિષય છે. એટલે એમાં પણ એને ઉતાપણાની કલ્પના થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો, એનું નામ ભિન્નપણું છે. જે જ્ઞાન પરને પર જાણે છે એનું નામ પરનું પર સંબંધિત સમ્યક જ્ઞાન છે અથવા શુદ્ધ જ્ઞાન છે. એવું સ્વસંવેદન
મતિ જ્ઞાન વડે થયું, કેટલો કેટલો વિષય ખુલ્યો છે અનુભવ પ્રકાશમાં, જુદી જુદી રીતે ઘણો વિષય ખુલ્યો છે. સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું, જ્ઞાન પ્રકાશ મારો છે એ પ્રમાણે શ્રુત જ્ઞાનમાં વિચારે. એટલે જ્ઞાનમાં જે પ્રકાશ છે, વેદન છે, એવું મારું સ્વરૂપ છે એમ મતિ જ્ઞાનમાં વિચારે. તમારી આ રીતે છે. ऐसे मति ज्ञानी स्वरूप का प्रभाव एक देश ही में ऐसा जागा, केवल ज्ञान का शुद्धत्व प्रतीति द्वारा आया, सो अशुद्धत्व अंश अपना न कल्पे है. स्वसंवेदन मति ज्ञान करी भया है. अथवा स्वसंवेदन मति द्वारी भया है, ज्ञान प्रकाश अपना है ऐसा श्रुत में विचारे. मैं मनन किया, मनन करू, मनन करा मुख्य श्रुत ज्ञान में विशेष विचार चाले से ये बात है. હું જ્ઞાન રૂપ છું, આનંદ રૂપ છું, એ રીતે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ વડે તો પ્રત્યક્ષ છે. ચારે જ્ઞાન વખતે લીધું. આ વાત બીજા શાસ્ત્રોમાં નથી. કેમ કે અવધિ મનોપર્યોગનો વિષય પર છે, પણ અવધિ મનોપર્યોગનો વિષય પર હોય કોઈ સમ્યક જ્ઞાની જીવને અવધિ જ્ઞાન હોય છે, ઇન્દ્રોને હોય છે અવધિ જ્ઞાન, મુનિઓને મનોપર્ય જ્ઞાન હોય છે. એ તો સમય જ્ઞાની હોય છે મુનિઓ, સમય જ્ઞાન વગર તો મનોપર્ય જ્ઞાન હોય નહીં. તો ત્યાં વેદન ચાલુ જ હોય છે એમ કે છે. સ્વસંવેદનની પરિણતિથી સામાન્યનો આવિર્ભાવ ચાલ્યો જતો નથી. અવધિક જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન વિશેષના આવિર્ભાવ રૂપ છે, તો પણ સામાન્યનો આવિર્ભાવ છૂટતો નથી ને વિશેષનો આવિર્ભાવ છે એમ કે વિશેષ વાત લીધી છે. એ વાત ઓછી જગ્યાએ નીકળે છે. એટલે એમ કે છે એ રીતે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ વડે તો પ્રત્યક્ષ છે. એટલે વેદન તો પ્રત્યક્ષ છે. તારે જ્ઞાન વખતે, ચારે જ્ઞાનના ઉત્પાદ સમયે જે અંદરમાં સામાન્યનો આવિર્ભાવ છે, મતિ શ્રુતનો વિશેષ, અધિમનો પર્યરૂપ વિશેષ, એ બધા વિશેષ માગ્યા. હવે તો જે જ્ઞાન સામાન્યની જે પરિણતિ છે એ તો સ્વસંવેદન રૂપ છે, એ તો વેદન રૂપ છે, અને ત્યાં પ્રત્યક્ષતા છે, ત્યાં પરોક્ષતા નથી. એટલે તે વડે તો પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન તો મનોપ્રયોગ જ્ઞાન તો પરને જાણવાથી એક દેશ પ્રત્યક્ષ છે, એટલે એમાં કઈ આત્માનો વિષય નથી. શું કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે છેલ્લે એમ લીધો. બીજું તો મતે અવધિ મનોપ્રયોગની વિશેષતાનો કઈ આપણે પ્રયોજન નથી. કેવળ જ્ઞાન છે તે સર્વ પ્રત્યક્ષ છે. હવે કે છે કે પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં કેટલું લીધો, આ સમયસારનો વિષય લીધો, પદ્ધતિ લીધી, એ પદ્ધતિ સમયસાર છે. પોતાનું જાણવું એટલે પોતા રૂપ જાણવું, સ્વસ્વરૂપે જાણવું, જ્ઞાન માત્ર વસ્તુમાં સ્વસ્વરૂપે જાણવું, જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ, તેથી સમ્યક નામ પામ્યું. જો હવે આ સમ્યકને ઓળખાણ કરાવે છે. 504માં કૃપાળુદેવે એમ કહ્યું, 504 પત્રમાં, કે સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે જાણવાથી તેનું ફળ મહદ છે. તો ત્યાં એમનો કહેવાનો આશય એવો છે કે સર્વજ્ઞને સર્વજ્ઞ જાણવું એ તો જ્ઞાનીનું કામ છે. એ જ્ઞાની પુરુષ સિવાય સર્વજ્ઞને સર્વજ્ઞપણે ન જાણી શકે. પણ મિથ્યા દ્રષ્ટિપણ જો સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિપણે જાણે, એટલે એમનું સમ્યક તો જાણે, સમ્યકપણું જાણે, તો એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ સમ્યકત્વ જાણવાનું છે, અને કેવળ જ્ઞાની સામે હોય કે નિર્ગ્રંથ મુનિરાજ સામે હોય તો એનું સમ્યકત્વ જાણવાનું છે. આગળ જાણવાનું પૂરતું નથી. હજી મોક્ષુ જીવનો ત્યાં સુધીની શક્તિ જ નથી કે આગળના વિષયને પહોંચી શકે. પણ જો યોગ્યતા વિશેષ થઈને, પાત્રતા વિશેષ થઈને એક સમ્યકત્વ જાણે તો એ સમ્યકત્વને પામે. સમ્યકત્વ એવું છે કે જેને જાણતા તે પમાઈ જવાય છે. ઠીક, શું કહ્યું ફરીને? સમ્યકત્વ પોતે એવું છે કે જેને જાણતા, સમ્યકત્વ આવું હોય એમ જો જણાય તો એ સમ્યકત્વ પામવાનો જીવ અધિકારી થઈ જાય છે. એ પહેલા જ આગળ પાછળનો વિષય લઈ લઈએ કે એવું જાણનાર કોઈ ઉત્તમ પાત્ર હોય તો એવું જાણી શકે. આ એની પૂર્વ ભૂમિકા છે. ઉત્તમ પાત્રતા વિના સમ્યકત્વને જાણવાનો જીવ અધિકારી નથી. કેમ કે સમ્યકત્વ કહી શકાતું નથી. જે પંચાધ્યાયી કહે છે કે સમ્યકત્વમ ન વક્તુમ ન શ્રોતમ અધિકારિત્વાત્, ન તો એ કહી શકાય છે અને કહી શકાતું નહીં હોવાથી ન તો તે શ્રવણ કરી શકાય છે. કેમ કે કથનનું શ્રવણ થાય,